જ્યારે ક્રિશ્ચિયન જે આપણે મિશન કહીએ છીએ અથવા તો ક્રિશ્ચિયન રિલિજિયન, ઇટ ઇઝ નોટ અ રિલિજિયન. ક્રિશ્ચિયન ઇટ ઇઝ નોટ અ રિલિજિયન, ઇટ ઇઝ ફેલોશિપ વિથ મેન એન્ડ ગોડ. વિશ્વની સંગત એ પ્રભુની સાથે અને પ્રભુના લોકોની સાથે એ ખ્રિસ્તી જીવન છે. અને જો આપણી પાસે ખ્રિસ્તી જીવન છે તો એ જીવન એ ડેડિકેટેડ હોવું એ જરૂરી છે. અને જ્યારે જીવન ડેડિકેટેડ હોય છે, જ્યારે તેને અર્પણ કરેલું હોય છે, ત્યારે તેની પાછળ ડિસિપ્લિન એન્ડ ડિસાઇપલશિપ, શિષ્ય અને આજ્ઞાંકિતપણું આવે છે. આ ખ્રિસ્તી જીવન છે. અને આ ખ્રિસ્તી જીવનમાં જ્યારે હું ડેડિકેશનની વાત કરું ત્યારે મને પાઉલ વિશે વિચાર આવે છે. પાઉલ કહે છે કે હું ફરોશનો ફરોશિયો, બેન્જામિન ગુરનો, અને કહે છે કે હું છે કઈ હિબ્રુ નો જે પુસ્તક છે એનો કહે છે હું સતત મનન કરનાર. અને જ્યારે પ્રભુ શ્રીકૃષ્ણની પાસે આવે છે અને પ્રભુ શ્રીકૃષ્ણની લીધે જ્યારે એને જેલમાં મૂકવામાં આવે છે ત્યારે કહે છે એનું ડેડિકેશન તમે જુઓ તો કહે છે એ એનો સમય કાઢીને એ પ્રભુના લોકોને યાદ કરીને તેમની પર પત્ર લખે છે. એનું જીવન જેલની અંદર કે છે રોમની અંદર જે જેલ હતી એ તો કહે છે 4x4 હતી અને ત્યાં ગાડી જે હ્યુમન વેસ્ટેજ હતા, જે ગંદકી હતી એ ત્યાં પડેલી હતી. અને પાઉલ ત્યાં ગાડી ત્યાંથી અને ત્યાં ગાડી કોરિન્થની મંડળીને અને ફિલિપાઈની મંડળીને અને પોતાના દીકરા થિમોથીને ત્યાં પત્ર લખીને તેમને એ આવત કરે છે. એ યાદ રાખજો કે તમારું અને મારું આ ચર્ચ ની અંદર બેસવું, સવાર અને સાંજે બાઇબલ નું મનન કરવું એ કોઈ કામ નથી. યુ હેવ ટુ ગીવ યોર લાઈફ ટુ ગોડ એઝ અ ડેડિકેશન, ધેન એન્ડ ધેન ઓન્લી યુ કેન બી હિઝ ડિસાઇપલ. ગઈકાલે હું વાત કરતો હતો મારા મુરબ્બી સાથે અને એમના બાપાની વાત કરતા હતા અને કહે છે કે એક દિવસ ધોળકામાં અને બીજા દિવસે અમદાવાદમાં અને ત્રીજા દિવસે કોઈ નાના ગામડામાં મારા બાપને મૂકવામાં આવતા હતા. અને કહે છે હું કહે છે બાપ વગર હોવ એમ મને લાગતું હતું, પણ કહે છે એમનું જીવન જે ડેડિકેટેડ હતું એનાથી આજે હું ઈશ્વરના આશીર્વાદ જોઈ શકું છું. મારો ખાસ મિત્ર અને મારો ભાઈ કહું તો પણ ખોટું નથી, એ કહે છે કે જયારે મારા બાપા કહે છે એ કામ કરતા હતા ત્યારે કહે છે ત્યાં ગાડી એક ગાડો લઈને લોકો આવે, બાર ગાડા લઈને એ પાછા જાય. મારા બાપા જયારે જતા હતા ત્યારે કહે છે એ બાર ગાડા નું દેવું મૂકીને જતા હતા. એ ડેડિકેશન મારા બાપા અને મારી બે ખ્રિસ્તમાં વાળી બહેનોની સાથે વાત કરતો હતો અને એમના જીવન વિશે ગઈકાલે મેં જયારે ચર્ચા કરતા હતા ત્યારે એમણે એ જીવન જોયું છે કે કહે છે એટલે 12 માઇલ એના પપ્પા અને મારા પપ્પા એ કહે છે ગામડે થી ગામડે ફરતા હતા અને પ્રભુની દુઆ આપતા હતા અને રાત્રે એ કહે છે ત્યાં ગાડી ફૂલ ચલાવતા હતા કે જેથી કરીને લોકોને ત્યાં ગાડી પ્રભુનું જ્ઞાન મળે અને વાંચતા અને લખતા આવડે. એ ડેડિકેશન હતું. અને જો આ ડેડિકેશન તમારું ને મારું નથી અને આ ડેડિકેશન માં તમે જોડાયા નથી તો તમારું ખ્રિસ્તી જીવન એ નકામું જીવન છે. અને એ માટે તમારે પ્રભુને સંપૂર્ણપણે સમર્પણ થવાની છે. ફેલોશિપ વિથ ગોડ, ફેલોશિપ વિથ ગોડ એ બહુ જ અગત્યની વસ્તુ છે. જ્યારે ધનવાન માણસ પ્રભુ ખ્રિસ્તની પાસે આવે છે અને જ્યારે એને પૂછવામાં આવે છે કે સૌથી મોટી આજ્ઞા કઈ, તમે 10 કમાન્ડમેન્ટ જુઓ તો 10 કમાન્ડમેન્ટ એવી રીતે વાંચવામાં આવે છે કે એક ભાગ એ પ્રભુની સ્તુતિને માટે અને બીજો ભાગ એ કે છે એ સંગતને માટે, સમાજ સંગઠન માટે ત્યાં આગળ આપવામાં આવ્યો છે. તમે લુકની સુવાર્તા અને તેનો 10મો અધ્યાય લખેલી વાર્તા અને તેનો 10મો અધ્યાય અને 27મી કલમ આ પ્રમાણે જયારે શ્રીમંત માણસ ને પૂછવામાં આવ્યું કે સૌથી મોટી આજ્ઞા તો કે છે, તેને ઉત્તર આપ્યો કે તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખ. પ્રેમ શબ્દ જયારે આવે છે ત્યારે એ ઠગવું એમાં સમાઈ જાય છે. જયારે પ્રેમ શબ્દ આવે છે ત્યારે કોઈ એવી વસ્તુ બાકી નથી કે જેને આપણે તેને આપણે કરી શકીએ. પ્રેમ એ પ્રભુ નો પ્રેમ કે જે હોય તે બહુ જ જરૂરી છે. અને જો તમે પ્રભુના ડિસાઇપલ થવા માંગતા હોય તો કે છે કે તમારે એનો જે વધસમ છે એ વધસમ ઉચી અને દરરોજ ચાલવું પડશે. 16મો અધ્યાય અને 24મી કલમ આ પ્રમાણે કહે છે, પછી ઈશ્વરે પોતાના શિષ્યોને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્ત્ર મૂકીને મારી પાછળ પોતાનો નકાર કરવો. પોતે કોણ છે ભૂલી જવું, હું ડોક્ટર છું, હું મોટો બિઝનેસમેન છું, એ બધું ભૂલી અને પ્રભુ કૃષ્ણનો જે વધસ્ત્ર છે એ વધસ્ત્ર ની પાછળ કહે ચાલવું બહુ સારી વાત છે. બહુ સહેલી વાત નથી. પ્રભુ કૃષ્ણ ઉપરસ્થા મૂકીને ચાલવું, એની અંદર મક્કરી છે, એની અંદર મુશ્કેલીઓ છે, એની અંદર કંટા છે, એની અંદર પાપ છે, પણ કે છે એ સગું સહન કરીને તમે પ્રભુ કૃષ્ણ ઉપરસ્થમ લઈને તેની પાછળ ચાલો તો તમે તેના સાચા ડિસાઇપલ થઈ શકો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ડિસાઇપલ થવા માટે સૌથી વહેલું કે સૌથી વહેલી સારામાં સારી વસ્તુ જે છે એ તો કે છે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા સાના તરીકે સ્વીકાર કરો. તેનો વધસ્તમ કે જે વધસ્તમ ની અંદર ત્યાં આગળ મુશ્કેલી છે એ વધસ્તમ લઈને જતા કે છે ત્યાં આગળ લોકો તમારી મુશ્કેલીઓ કરે છે, તમને અનેક જાતની ગુંડી ગુંડી વાતો કરે છે, એ બધું ધ્યાન કરીને તમે કહે છે મારી પાછળ ચાલો. એ ડિસાઇપલ ત્યાર પછી માર્ટિને લખેલી સુવાર્તા અને તેના અધ્યાય ની અંદર આગળ એ પ્રમાણે કહે છે, માર્ટિન ને લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને ત્યાં આગળ ત્યાં આ પ્રમાણે કાણ કહેવામાં આવે છે, અઠ્યાવીસ અને 29મી કલમ આ પ્રમાણે કહે છે, સોરી મારી દુસરી એ થેલી છે, તમે તેને લો અને તમારી ભારે દુસરી એ મારા પર નાખો. તમે કોઈ જાતની ચિંતા કરો નહીં, કે છે કે તમે આકાશ ના કાગડા ના વિચાર કરો, તેઓ વાવતા નથી અને લણતા નથી, તો પણ આકાશ મારો બાપ તેનું પૂરું કરે છે. એ ચિંતા તમે તેની પાસે નાખો અને તમે તેની પાસે આવો, એ બહુ જ જરૂરી વાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તમ ઉચકો દેવને સાધના તરીકે સ્વીકાર કરો કે છે તમારી જે ભારે દુઃખી છે તે તેના પર નાખો અને તમે સાચા ડિસાઇપલ થઈ શકો. બીજું ખ્રિસ્તી જીવનમાં જે છે એ તો કહે છે પ્રાર્થનાનો સમય છે, અને પ્રાર્થના કરવી એ ખ્રિસ્તી જીવનની અંદર બહુ જ અગત્યની વાત છે. અને એથી જ કરીને દાનિયેલ કહે છે દિવસમાં 3 વાર યરુશલેમ તરફ પોતાની બારી ખુલ્લી મૂકીને ત્યાંગળી હે ઇસ્રાએલ માટે યરુશલેમ માટે ઇસ્રાએલ માટે પ્રાર્થના કરતો હતો. અને કહે છે એ જ પ્રમાણે નિયમસર આપણે ત્યાંગળી પ્રભુની આગળ આપણે પ્રાર્થના કરવી એ બહુ જ જરૂરી છે. પ્રાર્થના કરતા પહેલા તમે જો કોઈનું ભૂંડું કર્યું છે કે કોઈને તમારું ગુંડું કર્યું છે તો તેને માફ કરવું એ બહુ જરૂરી છે. અને એથી જ પ્રભુ તેની પ્રાર્થનામાં તેના શિષ્યને કહે છે કે જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તું અમારા ઋણોને માફ. જ્યાં સુધી તમે બીજાના ઋણો માફ કરી શકતા નથી ત્યાં સુધી પ્રભુ તમારા ઋણ માફ કરતા નથી. અને જયારે તમારા ઋણ માફ થયા નથી ત્યાં સુધી તમે એના ડિસાઇપલશિપમાં આવી શકતા નથી. પ્રભુ શ્રીકૃષ્ણના ડિસાઇપલશિપમાં આવવા માટે તમે તમારા દુશ્મનો માટે પ્રાર્થના કરો એ બહુ જરૂરી છે. દાણી અને પાપીની પ્રાર્થના ના જેવી પ્રાર્થના તમે ન કરો. કે છે આ દાણી છે એ કે છે ત્યાં ગાડી ઉભો થઈને ત્યાં ગાડી પોતાને વધારે વિશ્વાસ ગણતા અથવા તો પોતાને વધારે સારો ગણતા એ પ્રાર્થના કરે છે કે હું આ દાણી જેવો પાપી નથી કે છે, પણ કે છે હું પ્રાર્થના કરું છું, હું ઉપવાસ કરું છું, હું દાન ધર્મ આપું છું. અને આ પાપી ત્યાં ઉભો થઈને કહે છે નીચે જોઈને કહે છે હું પાપી પર પ્રભુ દયા. આ જાતની પ્રાર્થના આપણા પોતાના પાપ કબૂલાત્મક હોવી જોઈએ એ બહુ જ અગત્યની વાત આપણા જીવનમાં હોય છે. ત્યાર પછી ત્યાં આગળ કહે છે કે ફેલોશિપ વિથ યોર નેબર. અને જ્યારે આપણે પ્રભુની પર વિશ્વાસ કરીએ છીએ, પ્રભુની આપણે સ્તુતિ કરીએ છીએ, પ્રભુના આપણે વાચનો વાંચીએ છીએ, પણ આપણા સાથીની સાથે આપણે જો સારો વ્યવહાર કરતા નથી તો કહે છે એ પ્રભુને ગમતું નથી. અને એટલે જ આ 10 આજ્ઞાઓમાંથી પ્રભુએ ફક્ત 2 આજ્ઞા આપી. એક તારા દેવ પર તું પ્રેમ રાખ, અને બીજી કહે છે જેવો તારા પર જેવા તારા પડોશી પર પ્રેમ. મારો પડોશી કોણ? મારો ભાઈ, મારી બેન, મારો ફેલો નો ક્રિશ્ચિયન બ્રધર કે સિસ્ટર, અને જે બાજુમાં જેને જરૂર છે એ કહે છે એ મારો નેબર છે, મારો પડોશી છે. અને પ્રભુએ બહુ સરસ આગળ ઉદાહરણ આપ્યું હતું અને તમે બધું સારી રીતે જાણો છો. કે છે ભલો સમૃણ, અને આ ભલા સમૃદ્ધિ જેવા થવા માટે તમારે અને મારે ખ્રિસ્તી જીવનમાં આવવાની બહુ જ જરૂર છે. અને જો આપણે ખ્રિસ્તી જીવનમાં આ અનુભવમાં આવ્યા નથી તો આપણે એ ડિસાઇપલશિપ કરી શકતા નથી. પોતાનો નકાર કરીને તેનો વધન સમજીને આપણે તેની પાછળ ચાલવાની જરૂર છે. ખ્રિસ્તી જીવનની અંદર ડિસિપ્લિન બહુ જ જરૂરી છે. તમે ચર્ચમાં જાઓ, સવારે ઉઠી અને પ્રભુનો આભાર માનો, પ્રભુ તે રાતભર મને નિંદ્રા આપી, નવો પ્રકાશ આપ્યો, નવું વાતાવરણ આપ્યું, નવો દિવસ આપ્યો, તારો આભાર માનો. પ્રભુના વચનોનું આપણે મનન કરીએ કે જે બાઇબલમાં એક પણ એવું નથી, તમારા જીવનમાં જે કઈ મુશ્કેલી હોય એનો જો ઉપાય આ બાઇબલમાં નથી તો મને કહેજો, હું તમને એ શોધી આપીશ. કારણ કે બાઇબલ એક એવી વસ્તુ છે કે જે પ્રભુના વચનો ની મારફતે આપણે સામર્થ્ય આપે છે. અને પ્રભુનો હું આભાર માનું છું પાઉલને માટે કે તેણે જે વચનો આપણે એમણે પહોંચ્યા તે પ્રમાણે સાંગાડી આપણે સુંદર એ વાત આપણને કહે છે. અને એ તો એ છે ફિલિપીનો બીજો પત્ર અને તેનું ફિલિપીઓનો બીજો પત્ર અને 7મી અને 8મી કલમ આ પ્રમાણે કહે છે, પણ તેણે દાસ નું રૂપ ધારણ કરીને એટલે માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. એકનો એક પુત્ર પ્રભુ ખ્રિસ્ત જે આકાશમાં વૈભવ માનતો હતો, સ્વર્ગ ઈશ્વર પિતાની સાથે હતો, એ તમારો અને મારું માણસનું રૂપ ધારણ કરી અને કહે છે આ જગતમાં આવ્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને હા વદસના મરણને આધીન થઈને એને પોતાને નમ્ર જે મૃત્યુ હતું એ મૃત્યુ થયું ન હતું, એ મૃત્યુ એ દર્દજનક હતું, એ મૃત્યુ મુશ્કેલ વાળું હતું, કારણ કે એ તમારા અને મારા પાપ લઈને એ વર્ષમ પર એ પાણી આપવા માટે ગયો હતો, એ નમ્ર બન્યો, એના જેવા નમ્ર બનીને આપણે પ્રભુના સાચા આજે હું પ્રભુને વિનંતી કરું છું કે આજે જે બાળકો પ્રભુ પર પ્રેમ કરે છે તો આજે પોતાનું જીવન પ્રભુને આપવા માટે આવ્યા છે, અને જો આજે તમે પ્રભુ સુખ્રિષ્ટ પર પ્રેમ કર્યો છે, પ્રભુ સુખ્રિષ્ટ તમારા સાર નાગરિક સ્વીકાર કર્યો છે, પણ તમે તમારા પડોશીને સારી નાખ્યો છે, તો આજે પ્રભુની આ બની આજ્ઞાને એક કરીને તેના આખા વિધાયકી અને પ્રભુને પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો.